વ્યાપક બ્રહ્મને ની સાથે ભળી જઈને જેમ એક પાણીનું ટીપું સાગરની અંદર ભળી જાય, જલાશયની અંદર ભળી જાય અને એની અંદર વિલીન થઈ જાય, એમ હું એક સૂક્ષ્મ ચેતના હૃદય આત્માની એની સફળતા મળી જીવનની, ને મોક્ષ પ્રાપ્ત થયો, મુક્તિ મળી ગઈ અને એ મહાપ્રભુ સમાન આ વ્યાપક બ્રહ્મની અંદર એ વિલીન થઈ ગયું. બસ આટલું જ કહેવા માંગે છે મહાપ્રભુને કહેવા. અને તમે માત્ર એક શરીર છો, માનવ છો, એટલું જ નહીં, તે બ્રહ્મ હું છું. અને ગુરુ એને બોધ આપતા કે તત ત્વમ અસી, તે તું છું, તત ત્વમ અસી. અને એ મહાપ્રભુ આમ એક ગૂઢ તત્વ આપણને સમજાવી દીધું. જય મહારાજ, સંત રામના જય મહારાજ. મહાપ્રભુને કહેવા અત્યંત ગૂઢ વાત, સત્સંગ વગર કે સંત વગર એ સમજી શકાય નહીં. હવે એ મેળવ્યા પછી મારા શ્રી આદેશ આપી દીધો કે તમને આટલું સમજાઈ ગયું, તો એ ભજન એ સમજાયા પછીથી ભજન કરો. ભજન શબ્દનો અર્થ છે ભજ સેવાયામ, સેવા શબ્દ ઉપરથી ભજ આવ્યો છે અને ભજમાંથી જ સેવા ઉત્પન્ન થઈ. કોઈ પણ રીતે ચાહે સ્થૂલભાવથી સેવા કરો, ભજન કરો, યા સૂક્ષ્મ ભાવથી સેવા કે ભજન પણ કરો, જેનાથી ધ્યાન જપ ન થઈ શકતો હોય એ શારીરિક સેવા કરે, એ પણ ભજન છે. અને જેને શારીરિક અશક્તિ હોય એ પોતાના સાધનથી, ઉપાસનાથી, મનથી એની સેવા કરે કે ભજન કરે, તો એ પણ સમાન છે, એમાં કોઈ ભેદ નથી. એટલે ભજન કરીને લાવો લીધો ફળ શું મળે, ભજનનું એનું શું લાવો મળે, ઉપલબ્ધિ શું, આજનું નહીં પણ માનવ જીવન સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. એને કંઈક ને કંઈક અપેક્ષા છે, હું જીવું છું, જે કંઈ કરું છું એમાં મને કંઈક મળવું જોઈએ, આશાવાદ, મને કંઈક મળવું જોઈએ, કોઈ નિરપેક્ષ નથી. ચાહે ઈશ્વર ભજન કર્યા પછી પણ એમ થાય કે મને ભગવાનના દર્શન થાય, સાક્ષાત્કાર થાય, હું બ્રહ્મની પ્રાપ્તિ કરું, આ સાપેક્ષ થઈ ગયું. તો કોઈને કોઈ અંદર રહેલી જિજ્ઞાસા, કોઈને કોઈ અંદર રહેલી ઉપલબ્ધિની આશા એ માણસને નિરપેક્ષ રહેવા દેતી નથી, સાધકને. તો એ નિરપેક્ષતા મેળવવી અત્યંત કઠિન છે. કોઈ પણ નાનું બાળક શું એને પ્રસાદની અપેક્ષા હશે, કોઈકને ભજનની અપેક્ષા, કોઈને દર્શનની અપેક્ષા, એ ચાલો ચાલો દર્શન થાય છે, દર્શન લેવા માટે કોઈ. અને જ્યારે ઉચ્ચ અવસ્થા આવે તો પણ મનમાં એમ થાય કે મને જ્ઞાન મળશે, સાધુ હશે તો મને ભિક્ષા મળશે, અપેક્ષા તો ખરી. તો એ સાપેક્ષતા છે. એમ જ્યારે સાધક કંઈ પણ ન માગતો હોય તો એમ કે મને ભગવાન મળશે, સાપેક્ષ થઈ ગયું ને, કે મને બીજું કંઈ, મને મોક્ષ મળશે, પણ એ તો અપેક્ષા થઈ ગઈ. એમાં જેને નિષ્કામ કર્મ કહેવાય એવું તમને નહીં જોવા મળે માનવ જીવનના કોઈ પણ સમયે, કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ આયુષ્ય અવસ્થામાં. માણસનું જીવન નિરપેક્ષ તો ક્યારેય નહીં હોય, કોઈક ને કોઈક અંદર આશા બનેલી હશે. તો મન ભજન કરીને લાવો લીધો એમ મારા શ્રીએ કહી દીધું. ભજન કરીને કંઈક લાભ મેળ્યો છે. ઘણી વાર આપણે બોલીએ છીએ સેવા કરે તો મેવા મળે. આ એક ભજન કરીને લાવો, સેવા કરીને ક્યાં તો ઈશ્વર કૃપા, ઈષ્ટ કૃપા મળશે, આશીર્વાદ મળશે, શાંતિ મળશે, સત્સંગ મળશે, ભગવત અનુસંધાન મળશે, પણ કંઈક તો મળશે. એટલે ભજન કરીને જે કંઈ લાભ મળે છે, સેવા કરવાથી જે કંઈક પ્રાપ્તિ થાય છે, ભગવત પ્રાપ્તિ, તો એની અંદર આપણને આપણા જીવનની અંદર સફળતા મળી. મનુષ્ય દેહમાં ફાવ્યા, મનુષ્ય શરીર છે, સાચો કેટલો ઉપયોગ કરીએ છીએ આપણે અને ખોટો ઉપયોગ કેટલો કરીએ છીએ. ઉધાર પાછું વધી જશે અને જમા પાછું બહુ ટૂંકું રહેશે. રોજમેળમાં મેળ નહીં ખાય, તૂટશે જ, મૂડી તૂટશે. કેટલી ખોટ, તો એ જે માણસ પોતાના કોઈ પણ કાર્યક્ષેત્રની અંદર લાભ ઈચ્છતો હોય છે કે મને આની અંદર સફળતા મળે, લાભ મળે, તો આ માનવ શરીરની અંદર હું જે કંઈ ભગવદ્ ભજન કરું એનાથી મને લાભ શું, મને શું મળશે? ભગવાનનું ભજન ભક્તિ કરવાની અંદર પણ અપેક્ષા, એટલે ભગવદ્ ભક્તિ પણ સાપેક્ષ થયેલી છે કે ભગવાન તું તો મને મળીશ ને, બીજો કોઈ નહીં મળે. તો એ જે માનવ જીવનની સફળતા, એટલે ક્યાં તો ભગવદ્ પ્રાપ્તિ, ક્યાં તો આત્મ પ્રાપ્તિ. હવે એની અંદર લાભ શું મળ્યો? અંદર જે ચેતના છે એની અનુભૂતિ થઈ, એનો પરિચય થયો, એની સાથે એવો નાતો બંધાયો કે એ જ હું છું, બીજું છે જ નહીં કશું, હું પણ નથી રહ્યો, એ જ સર્વત્ર છે. તો આમ ભજનનો, ચિંતનનો, સેવાનો જે કંઈ આપણને લાભ મળે છે એ આપણા જીવનનો લાભો છે. મને તો લાભ મળી ગયો, લાભ મળ્યો, તાત્પર્ય મને કંઈક લાભ કંઈક મને મળ્યું, ઉપલબ્ધિ થઈ, એ છે લાભો. ભલે કશું ના મળ્યું પણ આનંદ મળ્યો હોય ને, અરે અમે તો બહુ લાભો લીધો, હા તમે તો બહુ લાભો લીધો, પણ શું મળ્યું? અરે તમે વાત ના પૂછો, એટલો બધો આનંદ આવ્યો અને લોકો એટલો બધો લાવો લીધો, વાત ના પૂછો. આ લાવો, લાઈને દૂર કરે એ લાવો, પણ જ્યાં સુધી લાય હોય ને ત્યાં સુધી લાવો ના લેવા. લાઈને કાઢવા માટે સદગુરુ દિવસે ભગવદ્ સ્મરણ દિવસે, અને એ જે કંઈ મળ્યું છે, વધતું ઓછું એની અપેક્ષા નહીં, પણ મને મળ્યું છે ને. એક શિવપુરાણની કથા છે કે બે તપસ્વીઓ એક સમડીના સમડો સમડાના ઝાડ નીચે તપસ્યા, ઉગ્ર તપસ્યા કરતા હતા. આકાશ માર્ગેથી શિવ પાર્વતી જતા હતા અને માએ કહ્યું ભવાની, ભોળાનાથ જુઓ તો ખરા, તમારા માટે તપ કરે છે, એની સામું તો જુઓ. તો કે કઈ તું ચાલ ને, એમને કશું નથી જોઈતું, પણ એમ ચાલતું હશે કે એમને મારા દર્શન કરવા છે, પણ હમણાં નથી કરતું, એમ કેમ કહો છો તમે, એમને કશી જરૂર નથી, તપ કરે છે ભલે કરે. એ ભલે તપ કરે, આમાંથી તો જે માનવ જીવનની સફળતા અને એ સફળતામાંથી પોતાને જે પોતાનું દર્શન થયું એ જ એમાં સાચા અર્થની અંદર એને સમજ્યો તે ફાવ્યો તે કે એને પોતાને ભગવત પ્રાપ્તિ થાય. એટલે એ બંને તપસ્યા કરતા ત્યાં આગળી પછી ભોળાનાથે કહ્યું કે જાઓ તમે જ જઈને તમારે જે જે આપવું હોય જે કેવું હોય તે કહી આવો ને આપી આવો. એટલે ભવાની આવ્યા તપસ્યા કરતા અમને જાગ્રત કર્યા કે ભગવાન એક સંદેશો આપે છે છું કે આ વૃક્ષ ઉપર જેટલા પાંદડા છે કહ્યું ભવાની શંકર ભગવાને કે જઈને આટલું કહો કે તમારો ભજનનો લાભ તમને ક્યારે મળશે ને કેટલો મળશે. ચમડાના ઝાડ ઉપર જેટલા પાંદડા હોય એટલા જન્મ પછી તમને ભગવાનનો સાક્ષાત્કાર થશે. એક તો ઝીણા ઝીણા પાંદડા ગણીએ કેટલા થાય. તે બંને ઉઠીને ખૂબ નાચ્યા કહો આટલા પાંદડા જેટલા જન્મ પછી ભગવાન તો મળશે ને. ભજન કરીને લાવો લીધો મુનસા દેહ ફાવ્યા. મનુષ્ય દેહ ધર્યાનો ફાયદો શું આટલો જ કેને સમજણ હોય કે ગમે ત્યારે પણ મને એક વાર તો ભગવાન મળશે ને. બાકી તો ઘણા શરીર મળે લખ ચોરાશીમાં કીડા ને પતંગિયા ને પશુ ને પક્ષી ઘણા બધા મળે પણ એ બધાની અંદર ફાયદો શો મળ્યો કઈ નહી. ત્યારે માનવ જન્મની અંદર ફાયદો શો મળ્યો ભગવાને તો સરસ મજાનું મગજ આપ્યું છે એમાં સમજણ આપી હોય એમાં માનવતા આપી હોય એટલે એ ક્યાંક આગળ નીકળી જાય. બસ એ જે સમજણ આપી અને એનો લાભ એ અનુનામ મનસા દેહમાં ફાવ્યા. બીજે તો ક્યાંય ફાવ્યા નહોતા. ભલે શક્તિશાળી હશે હાથી હશે સિંહ હશે વાઘ હશે ખૂબ સરસ શક્તિ હશે પણ ત્યાં આ કોઈ લાભ નહોતો કોઈ ફાયદો નહોતો. અરે પક્ષીઓ બનાવ્યા હશે ચમડીને ઘીને ગરુડ કે છેક આકાશના ઊંચામાં ઊંચા ઉડાણ સુધી તમને ઉડવાની શક્તિ આપી છે પણ મનુષ્ય જન્મમાં જે લાભ થાય એ સુવિધા એ લાભ તો તમને આપી બીજા બીજામાં બીજા જન્મની બીજા શરીરમાં આપ્યો જ નથી. આ સીધી વાત થઈ ગઈ. પણ માનવ શરીર આપ મળ્યા પછી તમને આપ્યા પછી પણ જો તમે એનો લાભ ન લો તો લાભ નથી લેતા. મનુષ્ય જીવન મળ્યું છે છતાંય એનો લાભ લેવાતો નથી. તમને ઘણી બધી સગવડો મળતી હોય છતાં એનો લાભ ના લઈએ તો બધું નકામું જાય. ક્યાંને કઈ સમજણ જ નથી આનો કેમ ઉપયોગ કરવો અને કેમ લાભ લેવો એ જાણતા જ નથી. હવે આ જે સમજ છે કે આપણે સરકારી આ યોજના છે એનો આપણને લાભ મળવાનો છે લાભ લેવો જોઈએ જાગૃત થાવ સક્રિય બનો તો એવો લાભ લેવા માટે આપણે સક્રિય બનીએ તો આ તો માનવ શરીરનો લાભ લેવાનો છે એમાં સક્રિય ન થવાય એમાં જાગૃત ન થવાય પણ નથી થતો માણસ. અને એટલે જ મહારાજે સમજાવવા માટે કહ્યું મુનશા દેહમાં ફાવ્યા. આ તમને બીજે ક્યાંય સગવડ નથી. આ સગવડ આ દુનિયાના લખ ચોરાશીની અંદરના ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ શ્રેણીના ઇકોનોમિક શ્રેણી જે કે છે ને પ્લેનની અંદર કે પછી દેહમાં ફાવ્યાનો અર્થ એ જ સમજવાનો. કે તમને સારામાં સારી સગવડ આપી દીધી છે આ સૃષ્ટિની ના ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટની, જેને એસી કે કોઈ જે કોઈ તે જીવનયાત્રાની સારામાં સારી સગવડ તમને આપી છે. પણ એ સગવડ